దేవ్యా కక్షిరత్నం శబ్దజేతరవాత్మజం రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం ప్రభుతత్వలోచనదాయకం. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આંખ 329નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. પરમ કૃપાળુ દેવ પોતાની સ્થિતિનું દર્શન પૂજ્ય સૌભાગભાઈને કરાવે છે. સૌભાગભાઈને પરમ કૃપાળુ દેવની આત્મિક સિદ્ધિ ઉપરાંત જે અનેક પ્રકારની રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ વગેરે અતિન્દ્રિય શક્તિ જે હતી એનું ભાન હતું અને કંઈક લૌકિક સુખ દુઃખથી વ્યગ્ર એટલે આવી શક્તિઓથી પોતાને કંઈ ઉપયોગ મળે, કંઈ લાભ થાય આવી પણ થોડી સ્પૃહા હતી. પરમ કૃપાળુ દેવ આ પત્રની અંદર પરમાર્થ માર્ગના સૂત્ર સિદ્ધાંતો સમજાવીને એને કહે છે કે આ જે કંઈ વસ્તુ ન ગમતી વસ્તુ પણ થતી હોય છે એમાં પૂર્વ નિબંધનનું અવશ્ય છે, પૂર્વ કર્મનું નિબંધન અવશ્ય છે. અહીંયા પણ એમને જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈને કોઈ જાતની ઉપાધિ તો સંભવિત છે. જગતના જીવો ઉપાધિથી વ્યાકુળ બની જાય છે, આકુળ બને છે. એમને સંસાર જોઈએ છે પણ સંસારની ઉપાધિ નથી જોઈતી. એ વાત એમ કરે કે અમે સંસારથી થાક્યા છે, પરંતુ વિચારણા ઊંડી ન હોવાને કારણે એ કેનાથી થાક્યો છે એ જ્યારે પૂછે કે લાવો તમારો કંઈક ઉપાય કરી દઈ, તો એ સંસાર મટાડવાની વાત નહીં કરે, એ ઉપાધિ મટાડવાની વાત કરશે. એટલે ઉપાધિ રહિત જો સંસાર મળતો હોય તો એ સંસારમાં એને કંઈ વાંધો નથી. જીવની રુચિ, સંસાર, એના સંયોગ, એનો સંબંધ, એની સાથે એટલી બધી ઓતપ્રોત થયેલી છે કે એને એની અંદર ઉત્પન્ન થતી બાધા, અડચણ, અંતરાય એનો ખટકો રહે છે, સંસારનો નથી. એટલે આત્મસિદ્ધિમાં જે કહ્યું કે ભવે ખેદ, એ હજી સમજવું ઘણું આકરું છે. ભવનો ખેદ તો છે જ નહીં, આને ભવનો કોઈ ત્રાસ પણ નથી, ભવનો કોઈ થાક પણ નથી. મુશ્કેલી હોય તો એ સંસારની અંદર, એ ભવની અંદર, એ પરિભ્રમણની અંદર ઊભી થતી આકુળતા એ જે ઉપાધિને લઈને થાય છે, એ ઉપાધિનું જો નિરસન થાય, સંતની પાસે જઈએ, કોઈ જ્ઞાની મળી જાય, કોઈ લબ્ધિવાન ચમત્કારિક પુરુષ મળી જાય, અને થાય શું તો કે મારા સંસારમાં રહેલી ઉપાધિ ટળે. સંસાર ટળે એ વાત નહીં, મારો સંસાર ટળે એ વાત નહીં, પણ મારા સંસારમાં રહેલી ઉપાધિ ટળે. એટલે મોક્ષનું લક્ષ્ય પણ હજુ બંધાયું નથી, પરમાર્થનું લક્ષ્ય પણ બંધાયું નથી. આવો જીવ સંસારમાં અનેક પ્રકારની ધર્મની ક્રિયા કરે અને માને કે હું તો ઘણો ધર્મ કરું છું, તો આપણો તો ક્યારેક મોક્ષ થશે ને, પણ તું મોક્ષની વાત જ નથી કરતો, કારણ કે મોક્ષ જોઈતો જ નથી, મોક્ષનો લક્ષ્ય બંધાયો નથી. જે અત્યારે લક્ષ્ય છે એ તો સંસાર ભોગવતા ભોગવતા એમાં આવતી મુશ્કેલીઓ, અડચણ, અંતરાય, વિરોધ આ બધાને સમાવવાની વાત છે. અને આ જો કોઈ પોતાના જાદુ મંતરથી જો સરખું કરી દેતો હોય તો આને તો જે છે એમાં મહાસુખ છે. જ્ઞાની કહે છે કે જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે, ઉપાધિ તો હોય, સંસાર છે એનું લક્ષણ છે. અને જો ઉપાધિ ન હોય તો પછી આ સંસારનો સર્વત્યાગ કોઈ જ્ઞાની કરે જ નહીં, એ પોતે ઉપાધિ રહી સંસાર ભોગવે નહીં. એને ચક્રવર્તી પદમાં શું વાંધો, ઇન્દ્રાદિક પદવીની અંદર શું વાંધો, અનેક પ્રકારની સંસારની ચાર ગતિની અંદર અનેક પ્રકારના પદ અને એવા પ્રતિષ્ઠિત સ્થાનો છે તો એમાં શું વાંધો. પણ જ્ઞાનીને એ સંસારમાં પણ ઉપાધિ દેખાય છે અને જ્યાં સુધી આ સંસાર છે, જન્મ મરણ છે, પરિભ્રમણ છે, ત્યાં સુધી ઉપાધિ કોઈને કોઈ અંશે હોવી સંભવે છે. એટલે જ્ઞાની કહે છે કે એમને તો ખરેખર જો જીવને ઉપાધિ જે છે એ સમાધિના સુખમાં બાધારૂપ છે. ઉપાધિનો નિષેધ શા માટે, સહન કરતા શીખીએ, એમાં શું વાંધો, થોડુંક જીવમાં ટોલરન્સ હોવું જોઈએ. ભાઈ જીવનમાં થોડા કસાલા વેઠો એમને એમ કંઈ સુખ નહીં મળે તો સંસાર છે ભરણ ઉપાધિ હોય, ઉપાધિ ભોગવતા જેવી, ઉપાધિનો સામનો કરવો, ઉપાધિનો પ્રતિકાર કરવો, શું વાંધો છે, તોય સંસારમાંથી સુખ મળશે. જ્ઞાની કહે છે ઉપાધિ સમાધિ સુખને બાધારૂપ છે. સમાધિનું સુખ એ વાસ્તવિક સુખ, સાચું સુખ, પદાર્થ નિરપેક્ષ સુખ, કોઈ પદાર્થ સાથે સંબંધ નથી, સંયોગો નિરપેક્ષ સુખ, એને કોઈ સંયોગો એઝમ્પશન આમ હોવું જોઈએ તો આમ થાય એ જોને તો નથી, સંબંધ નિરપેક્ષ, એને કોઈના સંબંધની આવશ્યકતા નથી, એ સ્વભાવનું સુખ છે, એ અસંગતાનું સુખ છે, એ સુખ વિનાશી નથી પણ અવિનાશી છે. કારણ કે પદાર્થ છે ત્યાં વિનાશ છે, સંયોગ છે ત્યાં વિયોગ છે, સંબંધ છે ત્યાં અસંબંધ છે, પરંતુ જ્યાં સ્વભાવ છે ત્યાં અસ્વભાવ હોવો સંભવિત નથી. સ્વભાવનું સુખ છે, નિત્ય છે, અવિનાશી છે, શાશ્વત છે, અનંત છે, અવ્યાવાદ છે. સમાધિનું સુખ અનંત છે અને અવ્યાબાધ છે. એ સમાધિનું સુખ જો પ્રાપ્ત થાય, એ સુખનો સ્ત્રોત જો મળી જાય તો એ સ્ત્રોત એવો છે કે કદાપી ખૂટે નહીં, તૂટે નહીં, અટકે નહીં, કેમ કે એમાં અવ્યાબાધ એટલે એમાં વિરોધ પણ આવે નહીં, અડચણ પણ ઊભી થાય નહીં. તો આવા સુખનો સ્ત્રોત એ સમાધિ છે અને એ આત્માના સ્વરૂપનું સુખ છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થયે આત્મસમાધિ આવે છે. આત્મસમાધિનું સુખ પ્રાપ્ત કરવા માટે આત્મજ્ઞાનની આવશ્યકતા છે. જ્ઞાની કહે છે કે એવા જ્ઞાનીને તો પછી આવા ઉપાધિ પણ અબાધ બની જાય છે. એકવાર આત્મજ્ઞાન આવે અને જે જીવ પોતાના સ્વાભાવિક સુખના સ્ત્રોત સાથે જોડાઈ જાય એને પછી સંસારની ઉપાધિ અબાધ છે. હવે એ ઉપાધિ એને બાધા ઉત્પન્ન કરતી નથી, કારણ કે એનું સુખ સંસારના કોઈ પણ પદાર્થ, કોઈ પણ પ્રકારના પદાર્થ સાથે, સંયોગ સાથે, સંબંધ સાથે જોડાયેલું નથી. સંસારથી પર છે, વ્યતિરિક્ત છે, અન્ય છે. એ કહે છે કે અમારી જ્ઞાન દશા જ્યારે પ્રાપ્ત થાય, ઉપાધિ પણ ઉપાધિમાં પણ અબાધ સ્વરૂપ ચાલુ રહે એનું કારણ શું, કે છે અમને આત્મભાવે આવા કોઈ સુખની ઈચ્છા થતી નથી. આત્મભાવે નથી થતી. સુખ સંસારના પદાર્થના ભોગના ઉપભોગના એ માટે આત્મભાવે ઈચ્છા ક્યારે ન થાય. જો જીવને એનું જ્ઞાન હોય, સમજણ હોય, વિવેક હોય તો આત્મભાવે કરીને એ સુખની ઈચ્છા ન થાય, કારણ કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. આ એને સમજ છે કે જેની પાછળ દુઃખની છાયા છે એ સુખનું સ્વરૂપ નથી, એ ભ્રાંતિ છે, મૃગજળ સમાન છે, એ જળ નથી, મૃગજળ સમાન છે, એ સુખ નથી, સુખાભાસ છે. તો આત્મભાવે કરીને અમને હવે ઈચ્છા થતી નથી, કારણ કે એની સમજણ આવી છે કે આ ભ્રાંતિ છે. ઈચ્છા ઉત્પન્ન થતી નથી એટલે અમને સંસારમાં પણ વનવાસ સાંભળે છે અને અવિકલ્પ સમાધિ સિવાય કોઈ બીજું સ્મરણ નથી, રુચિ નથી, ચિંતન નથી, રસ નથી. ત્યાં સુધી કે હવે તમે જે અમારો મહિમા જાણો છો, કૃપાળુ દેવનો મહિમા જાણવાની અનેક પ્રકારની દ્રષ્ટિકોણ છે. એમાં સૌભાગભાઈએ એક દ્રષ્ટિકોણ હતો કે આ મહિમા એણે કૃપાળુ દેવનો કયો મહિમા જાણ્યો કે સમર્થ જ્યોતિષી છે. કૃપાળુ દેવ સમર્થ જ્યોતિષી છે. બીજું, કૃપાળુ દેવને અનેક પ્રકારની રિદ્ધિ સિદ્ધિ પ્રગટેલી છે, એ ધારે કરી શકે છે એવી લબ્ધિઓ એમને પ્રગટ થઈ છે. એટલે કે છે કે જ્યોતિષ આદિ વિદ્યા કે અણિમા આદિ રિદ્ધિ એ માયિક પદાર્થો જાણી આત્માને તેનું સ્મરણ પણ ક્વચિત જ થાય છે. તમે જે રૂપમાં અમને ઓળખો છો, તમે જે રૂપમાં અમને ઓળખો છો, જ્ઞાની કે છે સંસારી જીવ શું ઓળખે? ચમત્કાર, જાદુ મંતર, રિદ્ધિ સિદ્ધિ, અતિન્દ્રિય શક્તિ, છું કરીને અમારું બધું હરખું કરી દઈએ, બસ સંસારી જીવને જ્ઞાનીના ઓળખાણમાં એની પાસે માપદંડ શું હોય? કે જે હું નથી કરી શકતો એ આ કરી દઈએ, જે પૈસા દેતા નથી થતું એ આ મફતમાં કરી દઈએ. પાછો લોભ્યો એટલો, લાલચૂડો એટલો, એટલે એને તો એક નાળિયેર વધારવાથી જ એનું કામ થઈ જતું. એ ભવો ભવના દુઃખ ટળતા હોય તો એ નાળિયેર એને મોંઘું પડતું નથી. એનું ગણિત બહુ સ્પષ્ટ છે. જેવું વ્યવહારમાં ગણિત છે કે ઓછા પૈસા દેતા વધુ માલ મળે તો લઈ લેવો, જ્યાંથી સસ્તું મળે અહીંયાથી લઈ લેવું, જ્યાં ડિસ્કાઉન્ટ મળે અહીંયા લઈ લેવું, જ્યાં ગેટ વન ગેટ ફ્રી એવું બધું કંઈક હોય છે એવું કરવું. એને એમ થાય કે ભગવાનની ભક્તિ કરવામાં જો આવું કંઈક થતું હોય તો આપણે જોઈએ છીએ. એને હજુ પરમાત્માનું ઓળખાણ, એના શુદ્ધ સ્વરૂપનું ઓળખાણ નથી. ક્યારેક વિચારવું, આપણે જેને ઓળખીએ છીએ એનું ઓળખાણ, એના સ્વરૂપનું ઓળખાણ છે કે હજી ફક્ત નામનું ઓળખાણ છે, સંપ્રદાયનું ઓળખાણ છે, જાતિવેશનું ઓળખાણ છે, અભિનિવેશનું ઓળખાણ છે, મમત્વનું ઓળખાણ છે કે એની વિતરાગતાનું ઓળખાણ છે, એના સ્વરૂપનું ઓળખાણ છે? એ નિર્ગ્રંથ છે, એ વિતરાગ છે, એ સર્વજ્ઞ છે, એ અરિહંત છે, એ કેવડી છે, એ જીન છે? અમારા ગુરુ એ નિર્ગ્રંથ ગુરુ છે, સર્વસંગ પરિત્યાગી છે, સર્વ વિરતી છે, બાહ્ય અને અભ્યંતર બધા પ્રકારની ગ્રંથિનો જેણે નાશ કર્યો છે, આવો પરમ નિર્ગ્રંથ છે અને વિતરાગ છે, પૂર્ણ વિતરાગ છે. કોઈ ઈચ્છા આકાંક્ષા જગતની એકમાત્ર પણ નથી. ઓળખાણ ન હોવાને કારણે આપણી ભજના દૂષિત હોય છે. એટલે દેવચંદ્રજી મહારાજે સ્તવનમાં કહ્યું, જિનેશ્વરના સ્તવનમાં, સ્વામી ગુણે ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તેહ પામે. સ્વામીના ગુણને ઓળખીને જે સ્વામીની ભજના કરે છે એને દર્શન શુદ્ધિ થાય છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ એવા જીવને થાય છે. એને કહેવાય દર્શનમ દેવદેવસ્ય, દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ. દર્શનાત દુરિધ્વંસી, દર્શનથી તો પાપો દૂર થાય છે, પણ ક્યારે પાપો દૂર થાય? દ્રષ્ટિમાં પાપ હોય તો પાપ દૂર ન થાય. સ્વામીના ગુણને ઓળખવાના. સૌભાગભાઈને શ્રીમદ રાજચંદ્રના ઓળખાણમાં આ એક દ્રષ્ટિ હતી, એ દ્રષ્ટિનું પણ નિરસન કરાવે છે કૃપાળુદેવ કે બધું જ હોવા છતાં જોજો, તમે અમને અમારા સાચા સ્વરૂપમાં ઓળખજો, આ તો બાકીનું બધું તો બાય પ્રોડક્ટ છે. એક જગ્યાએ પણ કૃપાળુદેવે પત્રમાં લખ્યું છે
કે તીર્થંકર જ્યાં જાય ત્યાં સોનૈયાનો વરસાદ થાય, પણ સોનૈયાનો વરસાદ થાય તીર્થંકર નહીં. પાછું અવળું સમજતા નહીં, એની મહત્તા એટલી બધી છે, એનો પ્રભાવ યોગ એટલો બધો છે કે એના પ્રભાવ યોગની અંદર આ સમવસણ જેવી અદભુત રચના આ લોકની અંદર થાય છે. અને તીર્થંકર સિવાય કોઈના પ્રભાવે આવી રચના થતી નથી. ઇન્દ્ર મહારાજા માટે સમવસણ નથી રચાતું, ઇન્દ્ર સભા પણ એની જે હોય છે તે જ હોય છે, આવી નથી હોતી. એક તીર્થંકરનો આટલો જબરજસ્ત પ્રભાવ છે, પણ એ પ્રભાવના એના આ બધી રિદ્ધિ સિદ્ધિ છે, ઐશ્વર્ય છે, બાહ્ય જે છે, એને તમે તીર્થંકરનું સ્વરૂપ ન સમજતા.
જે જીન દેહ પ્રમાણને સમવસરણાદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ.
સમવસણ એ અમારા પ્રભુનો અચિંત્ય મહિમા છે, પણ એ મહિમા એ અમારા પ્રભુના સ્વરૂપનું લક્ષણ નથી. એનું સ્વરૂપ તો એ બધા ઈશ્વરની વચ્ચે વિતરાગ છે. આ બધા પ્રભાવ યોગની વચ્ચે એક પણ પ્રભાવ યોગનો ઉપયોગ કરવાનું એને સ્વપ્ને પણ ઉપયોગ એનો સંભવી શકે નહીં. કૃપાળુ દેવ અદભુત એટલી કૃપા કરે છે સ્વભાગભાઈને એનું સાચું દર્શન કરાવવા. જ્યોતિષાદી વિદ્યા કે અણિમા આદિ સિદ્ધિ એ માયિક પદાર્થો જાણીને આ જે જ્ઞાન છે જબરજસ્ત, એને અમે કેવું માનીએ છીએ? માયિક. જ્ઞાની સ્વયં એને એની પોતાની પ્રભુસત્તા હોવા છતાં શું માને છે? માયિક. અને 166માં આવે છે એ માયિક પદાર્થનો ગમે ત્યારે પણ જાણે તો જ્યારથી જાણ્યું ત્યારથી તેની નિવૃત્તિ કરવી. જ્યારથી જાણ્યું ત્યારથી એ માયિક ભાવની નિવૃત્તિ કરવી. એ કહે છે કે એ પદાર્થો માયિક જાણીને આત્માને તેનું સ્મરણ પણ ક્વચિત જ થાય છે. તે માટે કોઈ વાત જાણવાનું અથવા સિદ્ધ કરવાનું ક્યારેય યોગ્ય લાગતું નથી, અને એ વાતમાં કોઈ પ્રકારે હાલ તો ચિત્ત પ્રવેશ પણ રહ્યો નથી. આટલું આટલું જ્ઞાનની પૂર્ણતા હોવા છતાં, લૌકિક જ્ઞાન, વ્યવહારિક જ્ઞાન, હવે એમાં ચિત્તનો પ્રવેશ પણ રહ્યો નથી. ચિત્તનો પ્રવેશ જ નથી થતો, ઉપયોગ જ એ તરફ જતો નથી. અને જ્યાં ચિત્તનો પ્રવેશ ન થાય તો પછી કંઈ જાણવાનું કે એ દ્વારા કંઈ સિદ્ધ કરવાનું એ બનવું હવે સંભવિત નથી. એટલે તમને જો અમારું આ ઓળખાણ હોય તો એ ઓળખાણ ધ્યાન રાખજો કે એથી હવે અમે કંઈ આના ઉપર ઉપયોગ આપી શકીએ એમ નથી. અમે આ રીતે કોઈનું કલ્યાણ કરીએ આવું બની શકે એમ નથી. આ વિતરાગતાની ઓળખાણ બરોબર લક્ષમાં લેવી જોઈએ. પૂર્વ નિબંધન જે જે પ્રકારે ઉદય આવે તે પ્રકારે અનુક્રમે વેદન કર્યા જવા એમ કરવું યોગ્ય લાગ્યું છે. એટલે હવે અમે કયો ક્રમ અપનાવ્યો છે? વિચારે ઉદય પ્રયોગ. અમે કયો ક્રમ અપનાવ્યો છે? વિચારે ઉદય પ્રયોગ. અમે પૂર્વ નિબંધન જે જે પ્રકારે ઉદયમાં આવે, ગમે કે ન ગમે, ઇષ્ટ હોય કે અનિષ્ટ હોય, ફાવતું હોય કે ન ફાવતું હોય, ગમતું હોય કે ન ગમતું હોય, પ્રીતિભાવ હોય કે અપ્રીતિભાવ હોય, તો પણ અનુક્રમે વેદન કર્યા કરવું. અમારે પણ એક કર્મને વેદન કરવા છે. અમે આ જ્યોતિષ વિદ્યાના આધાર ઉપર કે અણિમા આદિ રિદ્ધિ સિદ્ધિના આધાર ઉપર એને ટાળવાનો કંઈ પ્રયત્ન કરીએ કે એના ક્રમને બદલવાનો પ્રયત્ન અમે પણ કરતા નથી. આ જ્ઞાનીની ચર્યાનું રહસ્ય. તીર્થંકરમાં કેટલી બધી શક્તિનું નિરૂપણ શાસ્ત્રકારોએ કર્યું છે કે જે આત્મા તીર્થંકર અવસ્થા પ્રાપ્ત કરે એની શક્તિનો કોઈ પાર છે જગતમાં? એથી કોઈ સામર્થ્ય, પ્રગટ સામર્થ્ય કોઈ પદાર્થનું સંભવી શકતું નથી. એવા તીર્થંકર પણ પરિસને ઉપસર્ગ, એને ક્યારે ટાળવાનો પ્રયત્ન કરે છે? એને ક્યારે હટાવવાનો પ્રયત્ન કરે છે, એનો પ્રતિકાર કરે છે. સ્વીકાર અને સંભાવે સહન કરવું. જે કર્મ જે પ્રકારે ઉદય આવે તે પ્રકારે અનુક્રમે વેદન કર્યા જેવા એમ કરવું યોગ્ય લાગ્યું છે. આ ચર્યા જ્ઞાનીની, આ જ્ઞાનનું લક્ષણ છે. શક્તિ વિદ્યમાન છે, શક્તિ નથી એમ નથી. હવે જે સ્વયંમાં શક્તિના ઉપયોગ કરવાનું ટાળે છે એ બીજા માટે કરે ખરા? નહીં ને. આપણને તો એવો દેવ જોઈએ કે જે પરચા પૂરે. અને કયા પરચા પૂરે? આપણી તકલીફ દૂર કરે એવો દેવ આપણને સૌથી વધારે પ્રિય છે. આપણે વિતરાગનું કંઈ કામ નથી. અમારે તારી સર્વજ્ઞતા શું કામની જો તું અમને જ્યોતિષ થી કંઈ કહે નહીં તો. અને પ્રભુ તારી અનંત લબ્ધિ નિધાન એવી તારી લબ્ધિઓ અમારે શું કામની જો અમારા ભંડાર ન ભરાય તો. આખી વાતને જૈન દર્શનમાં દેવની સમર્થતા જેવી સમર્થાય અન્યમાં ક્યાંય આ રીતે નિરૂપણ થઈ નથી. આ દેવની પૂર્ણ સમર્થાય અને એ પૂર્ણ સમર્થાયની સાથે પૂર્ણ વિતરાગતા. જબરજસ્ત બે વસ્તુનો જે સમન્વય છે, જબરજસ્ત. લોકોની પાસે, સામાન્ય જન પાસે જો કઈ શક્તિ વિશેષ હોય, શક્તિ વિશેષ હોય તો એને પ્રદર્શિત કર્યા વિના રહી શકતો નથી. રાગ ભાવે કે દ્વેષ ભાવે એનો ઉપયોગ કર્યા વિના રહી શકતો નથી. તીર્થંકર એક એવી અવસ્થા છે જીવની આ જગતની અંદર, લોકની અંદર, કે એનાથી ચણિયાતું કોઈ તત્વ ચાર ગતિના કોઈ પણ જીવની અવસ્થા તીર્થંકરની સમર્થતાની તોલે આવી શકે નહીં. અને છતાં એ જ તીર્થંકર, એની વિતરાગતા એટલી છે કે આખા લોકની અંદર, 14 રાજલોકમાં એને કોઈના પ્રત્યે નથી રાગ કે નથી દ્વેષ. એને તો જે કર્મનો ઉદયનો જે ક્રમ છે તે માન્ય છે. એનું સમવસણ થાય અને લોકો કદાચ એની વાણી સાંભળવા કોઈ આવે કે ન આવે, એ પરિણમન થાય કે ન થાય, ભગવાન મહાવીરની પહેલી દેશનામાં એવા ભવ્ય જીવોની ઉપસ્થિતિ નહોતી એમ શાસ્ત્રકારો લખે છે, ગીતાર્થ જ્ઞાનીઓ. પણ એથી તીર્થંકરને શું થયું? ભારે કરે, કોઈ સાંભળે નહીં આપણને. અદભુત વાત છે, અદભુત. આ મહિમા, આ દેવનો જો સમજાય, આત્માના આ પૂર્ણ સામર્થ્યનો મહિમા એ જો સમજાય, ખૂબ કામ થઈ જાય. એ વેદવું, અમે તો એમ કરવું યોગ્ય લાગ્યું છે, આ જ યોગ્ય લાગ્યું છે. પણ પ્રભુ ન ગમતું શું કામ વેદો છો? તમારી પાસે ક્યાં શક્તિનો અભાવ હતો? નહીં, વિદ્યા વગર છૂટાય નહીં. હવે કહે છે, તમે પણ, સૌભાગભાઈ ઉપર વાત, સ્વ ઉપરથી હવે આવે છે સૌભાગભાઈ. અદભુત. અહીંયા સાધકે, મુમુક્ષુએ ખૂબ લક્ષ્ય રાખવો. આપણે પણ આપણા સંસારમાં, ઉપાધિયુક્ત સંસારમાં છીએ, નિરુપાધિ નથી. તમે પણ તેવા અનુક્રમમાં ગમે તેટલા થોડા અંશે પ્રવર્તાય તો પણ તેમ પ્રવર્તવાનો અભ્યાસ રાખજો. અને કોઈ પણ કામના પ્રસંગમાં વધારે સોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો. એમ કરવું અથવા થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. તમે પણ તેવા અનુક્રમમાં, કેવો અનુક્રમ? તો જે પ્રકારે પૂર્વ નિબંધન ઉદયમાં આવે તે પ્રકારે અનુક્રમે વેદન કર્યા જવું એમ અમે યોગ્ય માન્યું છે. તમે પણ તેવા અનુક્રમમાં ગમે તેટલા થોડા અંશે પણ, કેટલા થોડા અંશે, આ અમને તમે, અમે તમને ક્રમ કહ્યો છે, થોડા અંશે પ્રવર્તાય તો પણ, થોડા અંશે પ્રવર્તાય તો પણ તેમ પ્રવર્તવાનો અભ્યાસ કરજો. આ સિવાય બીજો અભ્યાસ કરતા નહીં. આને વસ્તુ હું ટાળી દઉં અને ફેંકી દઉં અને કાપી નાખું, મારી નાખું અને હટાવી દઉં, એ કોઈ વાત કરશો નહીં. જેમ આવે તેમ અનુક્રમે વેદન કર્યા જમવું, ભલે થોડે ઊંસે ન થાય તો કૃપાળુદેવે એક બોધ વાક્યમાં કહ્યું છે કે ન ચાલે તો પ્રતિશ્રોતિ થા. આગળના શરૂઆતમાં છે, 14 વર્ષની પહેલાના વાક્યો છે, એમાં એક બોધ વાક્ય છે કે ન ચાલે તો પ્રતિશ્રોતિ થા. તારું ચાલે ત્યાં સુધી કર્યા કર, જેટલું ભોગવા કર, વૈદા કર, પણ તને એમ લાગે કે હવે કંઈ થતું નથી મારાથી, પ્રતિશ્રોતિ થા, સ્વીકારનાર બન, સ્વીકારી લે, એક્સેપ્ટ ઇટ. હર્ષથી સ્વીકારી લે. કોઈ પણ કામના પ્રસંગમાં વધારે સોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો. અભ્યાસ કરવાનો જ પડશે. જીવ તો અભ્યાસ કરે છે, શેનો કરે છે? સોચનો. જ્યારે કર્મનો ઉદય આવ્યો છે ત્યારે એક જ વસ્તુ સોચવાની છે કે જે પ્રકારે, જે ક્રમ ઉદયમાં જે પ્રકારે આવે તે અનુક્રમે વેદવું. પછી એનો આ વધારે સોચનો કે હું આમ કરી નાખું, મારા સંબંધથી આમ થઈ જાય, મારી સંપત્તિથી આમ થઈ જાય, મારા પદથી આમ થઈ જાય, મારી પ્રતિષ્ઠાથી આ થાય, મારા અધિકારથી આ થાય, આ બધી વસ્તુ છે, એ બધી સોચમાં એનો અભ્યાસ, આ અભ્યાસ કરે છે ને જીવ પોતાના સંયોગોને સાથે લઈને, જેના જેટલા સંયોગો ન હોય તો ઊભા કરીને પણ કર્મના વેદનને હટાવવા માટે થઈને જે પ્રયત્ન કરે છે, કોકની પાસે કૃપા માગવા જાય, કોકની પાસે ભીખ માગવા જાય, જે હોય તે, પણ આ બધા એવો અભ્યાસ એને પડી ગયો છે. આજે શું છે તો કર્મના ઉદયને ટાળવો, વેદવો નહીં. જ્ઞાની અને અજ્ઞાનીમાં મોટો ભેદ, જ્ઞાની કર્મના ઉદયને વેદે, અજ્ઞાની ટાળવાનો પ્રયત્ન કરે, ટળે નહીં હો. ઓલા વેદવું એટલે વેદે જ, અને આ ટાળે એટલે ટાળી ન શકે, પાછો પ્રયત્ન કરે, પણ એક ના હજાર ઉભા કરે વધારે. તો કે છે એનો અભ્યાસ ઓછો કરજો. જીવને આ અભ્યાસ પડી ગયો છે. શું અભ્યાસ પડી ગયો છે? કે એક પણ પોતાના કર્મ નિબંધનનો સ્વીકાર ન કરવો, એક પણ પોતાની સ્થિતિ ઊભી થાય એ પોતાના કરેલા કર્મ છે, તારું જ પરિણામ છે, પુણ્યનું કે પાપનું, એનો સ્વીકાર ન કરવો. બસ આ એનો અભ્યાસ પડી ગયો છે, આ એને ટેવ પડી ગઈ છે અનાદિની. અને આ અભ્યાસ પડી ગયો છે. જ્ઞાની કે છે, સંતની પહેલી શિક્ષા છે, તારા દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. જ્યારે જ્યારે ઉપાધિ છે, પ્રતિકૂળતા છે સંસારની અંદર, ત્યારે પહેલા વિચાર કર કે એને આ ટાળવાનો પ્રયત્ન કરવાનો અભ્યાસ છોડીને પહેલા એ વિચારણા કર કે આ કેના કારણે છે, આ કેના થકી છે. જો તારા દોષે તને બંધન છે તો સાચો ઉપાય દોષ ટાળવાનો કે એની સામે બાત ભીડવાનો? ટાળવાનો. જ્ઞાની કે છે, વધારે સોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો. એમ કરવું અથવા થવું, આમ કરવું અથવા થઈ જાય સ્વાભાવિક, જીવને આવી પ્રકારની અવસ્થા આવે એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. અદ્ભુત વાત, બહુ સરળતાથી પણ ઘણી મોટી વાત મૂકે છે. જીવને જ્ઞાન ગમે ત્યાંથી મળે, પણ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ થવો એટલે સ્વયં જ્ઞાની થવું, અને સ્વયં જ્ઞાની થવું એટલે તે જ્ઞાનનું પરિણમન થવું, તે બોધનું બોધિમાં પરિવર્તન થવું. આ બોધિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એ પોતે પણ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરે છે, ભલે અંશે, પૂર્ણતાએ ન કરે, અંશે કરે, પણ એ કઈ અવસ્થામાં જાય છે? જ્ઞાનીની અવસ્થામાં. જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરનાર જીવ જ સાધક કહેવાય, મુમુક્ષુ કહેવાય. કારણ કે મુમુક્ષુના બે લક્ષણ કીધા, 254. જગતની સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય, આ એક. અને પછી અને એક મોક્ષને વિશે જ યત્ન કરે તેનું નામ મુમુક્ષુતા છે. આપણે મુમુક્ષુ મુમુક્ષુ કર્યા કરીએ, પણ આ બે માંથી એકનું ઠેકાણું ન હોય. યત્ન કરે અને મોક્ષને વિશે યત્ન કરે છે. એક જ્ઞાનીની અવસ્થામાં એને પ્રવેશ કર્યો, સાધક થયો, આત્મસિદ્ધિનો પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનારે આત્મસિદ્ધિના સાધક થવું જોઈએ. અને એ સાધક થવા માટે જ્ઞાનીએ જે સાધન દશા બતાવી છે તે સાધન દશામાં પ્રવેશ થવો જોઈએ. સાધન દશામાં પ્રવેશ થયા વિના, સાધક થયા વિના સિદ્ધિ ન થાય, સિદ્ધિ ન થાય. પરમ કૃપાળુ દેવ તો એની ભાષા એટલી બધી સરળ છે, એટલી બધી સરળ છે. એમણે મોક્ષનો ઉપાય છે અને ઉપાય એ આચરવાની વસ્તુ છે, જાણવાની નહીં. આપણે કહીએ કે આનો કઈ ઉપાય ખરો તો કોઈ આપણને ઉપાય કહે, પછી જેને સાંભળો એને શું કરવાનું? એ ઉપાય આચરવાનો છે ને, કે સાંભળવાનો છે? કોઈ ઉપાય સાંભળે કોઈ સમસ્યાનું નિરાકરણ થાય નહીં. ઉપાયનો અર્થ જ છે ઉપાય, એ આચરવું, એ પ્રમાણે કરવું, એ ઉપાય છે. મોક્ષનો ઉપાય જ્ઞાનીઓ કયો અને એને છઠ્ઠું સ્થાનક કીધું આત્માનું. આત્માનું છઠ્ઠું સ્થાનક કીધું, આત્માના છ પદ કીધા, એમાં છઠ્ઠું પદ કીધું. એ છઠ્ઠું પદ એની સાધક અવસ્થાનું પદ છે, કે જે આત્મા પહેલા પદમાં તો છે જ, બીજા પદમાં જે છે એ નિત્ય છે, પણ ત્રીજા પદમાં વિભાવ ભાવથી કર્તાનું કર્મપણું જેની પાસે છે, કર્મનું કર્તાપણું જેની પાસે છે, અને એના કારણે ચોથા પદમાં એક પોતાના કરેલા કર્મનું ભોગતાપણું છે. પણ કે છે કે આ બંનેથી નિવૃત્ત થવાય એવું મોક્ષપદ મુક્તપણું પણ છે, પણ થાય ક્યારે મુક્તપણું? તો કે છે કે તું આ કર્તાપણું કર્મનું અને ભોગતાપણું છે એ જો ટાળ, એને માટે થઈને સાધકપણું જો સ્વીકાર તો થાય. એ સાધકપણું આચરવું પડે છે, સાધના કરવી પડે છે, માત્ર જાણવાથી કામ ન થાય. એટલે ઉમાસ્વાતી મહારાજે બહુ સરસ કહ્યું, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી મોક્ષની સિદ્ધિ થાય છે. પરમ કૃપાળુ દેવે પણ કહ્યું કે સાધન સિદ્ધ દશા અહીં કહી સર્વ સંક્ષેપ. સાધન દશા પણ કીધી, સિદ્ધ દશા કીધી, માત્ર સિદ્ધ દશા નથી કીધી, સાધન દશા કીધી. અને સાધન દશા, એ સાધન દશા છઠ્ઠું પદ આત્માનું સાધક પદ, જેમ કર્મનું કર્તા પદ છે, કર્મનું ભોગતા પદ છે, એમ એ કર્મ નિવારવાનું સાધક પદ છે એનું, એ મુમુક્ષુ પદ. છઠ્ઠું પદ છે એ મુમુક્ષુ પદ છે. અને એ મુમુક્ષુ પદની અંદર એનું સમાપન 141મી ગાથામાં પરમ કૃપાળુ દેવે કહ્યું કે સ્થાનક પાંચ વિચારીને છઠ્ઠે વર્તે જે પામે સ્થાનક પાંચમું એમાં નહીં સમજે. આ પાંચ સ્થાનક છે, આત્મા છે, એ નિત્ય છે, એ કર્મનો કર્તા છે, એ ભોક્તા છે, પણ એનો મોક્ષ છે, એમ જ ભાવે બોલ ને, જેટલું બોલાય એટલું બોલ વિચાર. પણ છઠ્ઠું પદ છે એ તો વર્તનનું છે. સ્થાનક પાંચ વિચારીને છઠ્ઠે વર્તે જે ઉપાયનું પદ, સુધર્મનું પદ, ધર્મ એ આચરણનો વિષય છે, માત્ર ચર્ચાનો, વાદ વિવાદનો, વિતંડાવાદનો નથી. ધર્મ એનો આચારો પ્રથમો ધર્મ, ધર્મનો પહેલો ભાગ આચાર છે. તો એ આચાર જે છે છઠ્ઠે વર્તે છે એ પ્રમાણે જે વર્તે છે. અહીંયા જ્ઞાની કે છે, જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરજો એટલે પૂર્ણ જ્ઞાની થવાશે. જ્ઞાનીની અવસ્થામાં જો પ્રવેશ જ ન થાય, જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ જ ન થાય, એના દ્વારમાં દાખલ જ ન થઈએ તો પૂર્ણ જ્ઞાની કેવી રીતે થવાય? કૃપાળુ દેવ કહે છે એનો સરળમાં સરળ ઉપાય, તો કે છે તમે પણ તેવા અનુક્રમમાં ગમે તેટલા થોડા અંશે પણ પ્રવર્તવાનો અભ્યાસ રાખજો. અને કોઈ પણ કામના પ્રસંગમાં વધારે સોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો. એમ કરવું અથવા થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. કોઈ પણ પ્રકારનો ઉપાધિ પ્રસંગ લખો છો તે જોકે વાંચવામાં આવે છે, તથાપિ તે વિશે ચિત્તમાં કંઈ આભાસ પડતો નહીં હોવાથી ઘણું કરીને ઉત્તર લખવાનું પણ બનતું નથી. એ દોષ કહો કે ગુણ કહો, પણ ક્ષમા કરવા યોગ્ય છે. લખનાર સૌભાગભાઈ, વાંચનાર પરમ કૃપાળુ દેવ, ઓલા બાપા કેટલા ભાવથી કેટલું લખ્યું હશે એણે, અને એક લીટીમાં લખ્યું કે કોઈ પણ પ્રકારનો ઉપાધિ પ્રસંગ તમે લખો છો, એ લખે છે કે પ્રભુ આ મારી ઉપાધિ કંઈક હળવી થાય, દૂર થાય, વિશેષ વિશેષ જે કંઈ ભાવ હોય તે. તો તમે લખો છો તે જોકે વાંચવામાં આવે છે, અમને વાંચવામાં આવે છે. તમે લખ્યું એટલે અમે કંઈ તમારો કાગળ સરકારી અમલદારની જેમ વાંચ્યા વિના ટોપલીમાં નથી નાખતા, વાંચવામાં આવે છે. તથાપિ તો પણ તે વિશે ચિત્તમાં કંઈ આભાસ પડતો નહીં હોવાથી, તે વિશે ચિત્તમાં કંઈ આભાસ પડતો નહીં હોવાથી ઘણું કરીને ઉત્તર લખવાનું પણ બનતું નથી. આને તમે ગુણ કહો તો ગુણ અને દોષ કહો તો દોષ, પણ તમને કહી દઈએ છીએ કે તમે ગુણ ગણો કે દોષ ગણો, પણ ક્ષમા કરવાને યોગ્ય છે. તમારે અમારી આ અમે તમને જવાબ નથી લખતા એ માટે તમારે અમને ક્ષમા આપવી જ પડશે કે તમે વાંચો છો તો કંઈ સમજતા નથી, ના નથી સમજતા. તમે લખો છો એ વાંચી અમે લખીને દીધું છે, ભલે દીધું, ચિત્તમાં કંઈ આભાસ નથી પડતો. અમારા ચિત્તમાં કંઈ આભાસ નથી પડતો આ તમારી ઉપાધિ પ્રસંગનો. આ જ્ઞાનીની નિર્લેપતા સમજાય છે, દેખાય છે કંઈ? આ નિર્લેપપણું એટલે શું? પોતાના પરમ સખા ઉપકારી અનેક પ્રકારે કૃપાળુ દેવને પણ સૌભાગભાઈ પ્રત્યે કેટલું માન છે, એનો પત્ર વાંચે ને એમાં એની ઉપાધિની વાત આવે અને એનો ચિત્તમાં કંઈ આભાસ ન પડે કે નહીં નહીં આ જીવે આ શિષ્ય આ કરવાનું હોય જ નહીં, આ શું કરે છે, આનો કઈ ઉપાય હોય જ નહીં. વાત લખે તો એ ઉપાધિના સંબંધમાં કઈ જવાબ ન લખે, જવાબ લખે પોતાના સંબંધમાં કે અમને પણ આ પ્રકારનું છે, પણ અમને તો કોઈ દિવસ કર્મ તો જેમ આવે અમારી પણ સત્તા છે, અમે તો કોઈ દી એનો ઉપયોગ કરવાનો વિચારતા નથી, અમે પણ અણીમાં સિદ્ધિ દ્વારા કોઈ દી કોઈ સિદ્ધ કરવાનું કે કઈ કહેવાનું વિચારતા પણ. સ્વજીવનનું જ્ઞાનીના જીવનનું સ્વયં દ્રષ્ટાંત આપીને શિષ્યને માર્ગ બતાવે કે અરે એમ આ તીર્થંકરોના ચરિત્ર, જ્ઞાનીઓના ચરિત્ર, તપસ્વીઓના ચરિત્ર, કેટલો કથાનું યોગ છે આપણો જૈન દર્શનની અંદર, જેટલું દ્રવ્યનું યોગથી સમજાય છે એટલું જ કથાનું યોગથી સમજાય, જરાય ઓછું નહીં. કોઈના મગજમાં કાંઈ વાત હોય તો કાઢી નાખવાની. તીર્થંકરની વાણી દ્રવ્યનું યોગના રૂપમાં હોય, ચરણ કર્ણાનું યોગના રૂપમાં હોય, કર્ણાનું યોગના રૂપમાં હોય કે કથાનું યોગના રૂપમાં હોય, એ સર્વજ્ઞની વાણી એ જગતના જીવ જે પ્રકારે ગ્રહણ કરી શકે એ પ્રકારે એ કરે તો એમાંથી પણ એને તો કલ્યાણ જ થાય, સમજાય જ. એક વાત એને કથાનું યોગની અંદર પણ સમજાઈ જાય કે આ બધા જે છે એ તો વેદવા જ પડે. તીર્થંકરો પણ આ પોતાની અને જ્ઞાનીઓએ પરિશ્રમ અને ઉપસર્ગે વેધ્યા છે. આ બધા જ ચરિત્રો ઘણીવાર જ્ઞાની પુરુષ કે ગજ સુકુમાર, મેતારજ મુનિવર, આ બધાની અમને સ્કંધક મુનિ, આ બધાની ધીરજ ક્ષમા અમારામાં આવશો તો શું છે? જબરજસ્ત સિદ્ધાંત જે છે એ સિદ્ધાંતોના રહસ્યોના સારભૂત એમનું જીવન છે. જ્ઞાની પોતાનું જીવન આપી દે. કૃપાળુ દેવે કહ્યું પરમ પ્રભુશ્રીને પહેલો પત્ર લખ્યો ત્યારે કે સત્પુરુષોના ચરિત્રો વાંચજો અને તેમની મન વચન કાયાના પ્રત્યેક ચેષ્ટાનું નિધિ ધ્યાસન કરજો. આ એની ચેષ્ટા. શું થયું? માથા ઉપર ખેરના અંગારાની સગડી હતી ત્યારે ગજ સુકુમારે શું કર્યું? એની મનની ચેષ્ટા, વચનની ચેષ્ટા અને કાયાની ચેષ્ટા શું?
સંભાવ સિવાય. સુકોસલ મુનિની જીવતા પેલી સિંહણ આવે ને શિયાળ્યું, આખું શરીર એનું માંસના રોચા પિંડીએ પિંડી કાઢી નાખે. ચેષ્ટા શું, એક એક તપસ્વીઓ, એક એક જ્ઞાનીઓ આ એની ચેષ્ટા દ્વારા ધર્મના મહાન સંદેશો, ધીઝ આર ઓલ ધ સિગ્નલ્સ આપણને મળે છે. ચાહે દ્રવ્યાનું યોગથી સમજીએ, ચાહે ચરણ કરણાનું યોગથી સમજીએ, ચાહે કરણાનું યોગથી સમજીએ, કે ચાહે કથાનું યોગથી સમજીએ, પણ સિદ્ધાંત તો એક જ પ્રતિપાદિત થાય, વાત તો એક જ નીકળે. અહીંયા કહે છે કે પોતે ત્યારે એ વાતને લક્ષમાં ન લીએ અને પોતાનું જીવન મુમુક્ષુઓની સામે, સાધકની સામે મૂકે, એમ આ તીર્થંકરોએ પણ અને આ આચાર્ય ભગવંતોએ આપણા આખા સમુદાયને તત્વજ્ઞાન પણ આપ્યું અને કથાનો યોગ પણ આપ્યો કે જો જીવન તો આ છે, અહીંયા ક્યાંય તમને ચમત્કારની રિદ્ધિ સિદ્ધિ ક્યાંય દેખાય છે? કોઈના જીવનની અંદર કોઈએ પોતાના ઉપર આવેલા પરિસ ઉપસર્ગ કે ઉપાધિને ફૂંક મારીને અને જાદુ મંતર કરીને એવી એકય માઇથોલોજીકલ કથા જૈન આગમમાં છે? શક્તિમાનની વાર્તાઓ ટીવી ઉપર હારી લાગે. જૈન કથાનું યોગની અંદર આવું કંઈ આવતું નથી, અને અન્ય કથાનું યોગની અંદર આવી માયથોલોજી બહુ આવે છે, બહુ એટ્રેક્શન, બહુ મજા આવે. આવા ભગવાન તો કેવા સારા, બસ આમ નામ સ્મરણ કરીને પ્રગટ થઈ જાય હાજરા હજુર. ત્યારે અહીંયા એકેય વાર કોઈ મહાવીર હાજરા હજુર થયો ક્યાંય? કોઈ પ્રગટ થયો? ક્યાંય થતો નથી. સિદ્ધાંત એક જ હોય છે. જ્ઞાનીઓ પોતાના સ્વચરિત્રથી જગતના જીવોને સિદ્ધાંતનો બોધ આપે છે. કે તમારા માટે આ સિદ્ધાંત અને પોતાનું ચરિત્ર ભિન્ન એવું એ પણ નથી. અંતર બાહ્ય જેની એકતા છે, આવું તો જેનું સમ્યક ચારિત્ર છે, એને કહેવાય છે યથાખ્યાત ચારિત્ર. જે ચારિત્રની ખ્યાતિ અમે આગમોમાં કરી છે, શાસ્ત્રમાં કરી છે, બોધમાં કરી છે, દેશનામાં કરી છે, એવું જ ચારિત્ર પ્રણય અમે વર્તી રહ્યા છીએ, એને કહેવાય યથાખ્યાત ચારિત્ર. જેમ કહેવામાં આવે છે એવું જ ચારિત્ર છે, કે કહેવાનું જુદું છે અને કરવાનું જુદું છે. તમે કૂચે મરો અને દેવ અમારી સેવા કર્યા કરે અને અમે જલસા કરીએ છીએ અને પછી તમને બોધ આપીએ છીએ કે હે જીવ તું ભોગવ તારા કરેલા. નહીં નહીં નહીં, અહીંયા તો જ્ઞાની છે એ પણ આ જ પ્રકારનો, જેમ ઉદયમાં આવે તેમ તે જ અનુક્રમે જીવન વ્યવહારથી જેણે પોતાના કર્મોને ખપાવ્યા છે, આ જ આખો વિતરાગની મુક્તિનો માર્ગ છે. કે જેણે કર્મને વેદી વેદીને ખપાવ્યા છે, અથવા તો તપ કરી કરીને કર્મને નબળા પાડ્યા છે. માર્ગ તો નિર્જરાનો જ છે, તપનો જ છે, સંયમનો જ છે, સાધનાનો છે, ચમત્કારનો નથી, મંત્ર તંત્રનો નથી, રિદ્ધિ સિદ્ધિનો નથી. જ્ઞાની એ માર્ગ બતાવે છે. અને આવી સંસારની કઈ ઉપાધિ પ્રસંગ લખનાર આવા પરમ સખા સૌભાગ્ય, જેના પ્રત્યે કૃપાળુ દેવને એટલો બધો આદર છે, એને કહે છે કે તમારી વાત વિશે ચિત્તમાં કોઈ આભાસ પડતો નથી. અને એટલા જ માટે તેનો ઉત્તર લખવાનું પણ બનતું નથી. કેટલીક વાર આમ થાય કે ના વાંચવામાં નહીં આવ્યું હોય, એ ઉતાવળમાં હશે, એને કાગળ મૂકી દીધો હશે, એને પછી વાંચવું હશે, હજી કાંઈ એનો જવાબ ન આવ્યો, આ ઉપાધિનું શું કરવું મારે, સ્પષ્ટ લખી નાખ્યું કે વાંચવામાં નથી એવું એમ માનતા નહીં. પણ ચિત્તમાં આભાસ પડતો નથી, અને ચિત્તમાં આભાસ પડતો નથી એટલે તે સંબંધી કોઈ ઉત્તર લખવાનું પણ શક્ય નથી. અને એ નથી તો કોઈ પણ પ્રકારનો તમે અમારા ઉપર રિસ્ક કે રોષ કરશો નહીં. એટલે કહ્યું કે એ દોષ કહો તો દોષ અને ગુણ કહો તો ગુણ, બે શબ્દ પ્રયોગ મૂક્યા છે. જો શિષ્યના મુમુક્ષુના વિવેક ઉપર પોતાની વાતને મૂકી છે કે તારે અમને જે રીતે જો, શ્રીમદ રાજચંદ્ર જે લખ્યું, જગત જે રૂપે અમે જોશે અમને જોશે તે દ્રષ્ટિ અમને પામશે. જગત જે દ્રષ્ટિ અમને જોશે, કોઈ એમ સમજે કે વેપારી હતા તો તું વેપારી પામીશ, અને તું કોઈ એમ કહેશે કે મહાન કોઈ પરમાત્મા સ્વરૂપ હતા તો તું પરમાત્મા થઈશ. જોનારની દ્રષ્ટિ ઉપર છે. અહીંયા કહે છે કે ગુણ કહો તો ગુણ અને દોષ કહો તો દોષ. તમે જો અમને દોષ રૂપે જોવા માંગતા હશો તો તમે જુઓ, અમારે તો નથી ગુણ કે નથી દોષ, અમે તો બંનેથી પર છીએ. એ કહે છે પણ એક વાત તમને કહીએ કે તમે અમને દોષી ગણતા હો તો કે ગુણી ગણતા હો, પણ એક વસ્તુ તમારામાં દોષ ઉત્પન્ન ન થાય એટલા માટે તમે અમને ક્ષમા કરજો. કારણ કે જ્ઞાની પુરુષની અવજ્ઞા, જ્ઞાની પુરુષની વિરાધના, જ્ઞાની પુરુષની અસાધના એ અનંતાનુબંધી કર્મનું ફળ આ બંધાય. એટલે ત્યાં એને કેટલા સચેત કરે છે કે જોજો, તમને કદાચ આવી દોષબુદ્ધિ ઉત્પન્ન થાય તો ક્ષમા આપી દેજો અમને. આ જબરજસ્ત છે, આ સંકેત બહુ જબરજસ્ત સંકેત છે. એક જ્ઞાની પ્રત્યે જીવને જો જરાય દોષ બુદ્ધિ આવે, અને એટલા જ માટે ચરિત્ર લેખક કહે છે, પૂજ્ય બ્રહ્મચારીજીએ લખ્યું છે કે દેવકર્ણજી મુનિની અંદર એક કોને ગમે તે કારણે પણ આ એક જબરજસ્ત ગુણ હતો કે ક્યારેય કોઈની અવજ્ઞા બોલવી નહીં. કારણ કે કદાચ જો જ્ઞાની હોય તો આપણને તો ખબર નથી જ્ઞાની છે કે અજ્ઞાની, અને અજ્ઞાનીની બોલી હોય તો કંઈ બહુ બીજું નહીં મુશ્કેલી થાય, પણ કદાચ એ જ્ઞાની હોય અને આપણે એમની અવજ્ઞા બોલ્યા તો, અવર્ણવાદ બોલ્યા તો એનાથી જે કર્મ બંધાય છે એ કર્મ તો અનંતાનુબંધી કર્મ છે. માટે જૈન દર્શન કહે છે કે આપણી પાસે તાકાત નથી જગતના કોઈ જીવો જ્ઞાની છે કે અજ્ઞાની એનું લેબલ કરવું, એનું ડિવિઝન કરવું, એના ભેદ કરવા, એના પ્રકાર કરવા, એ તો આપણી પાસે કઈ નથી. તો શું માનવું? એ બધા જે હોય તે જ્ઞાની હોય, આપણે કોઈની અવજ્ઞા બોલવી નહીં, કોઈ પણ જીવની આસાધના કરવી નહીં. પ્રતિક્રમણના સૂત્રો એની અંદર આ 14 રાજલોકની 4 ગતિના 84 લાખ યોનિના પ્રત્યેક જીવને કોઈ પણ પ્રકારે પરિતાપના, સંતામણા, કિલામણા, દુભવણી, એની અસાતના, વિરાધના કંઈ પણ કરી હોય, જાણતા અજાણતા, મન વચનથી કાયાથી કંઈ પણ રીતે થયું હોય તો પણ મિચ્છામી. આવું શાસ્ત્ર, આવું દર્શન, આવો ક્રિયાયોગ, આવી વિધિ જગતમાં નહીં મળે. જીવ માત્ર પ્રત્યે મૈત્રી આ ચૈતન્ય છે, એ અજ્ઞાની છે જ્ઞાની છે શું છે શું નહીં. નારકીમાં રહેલો કોઈ જીવ પણ જ્ઞાની અવસ્થામાં હોય આપણને ખબર છે એની તથા ભવ્યતા કેવી છે, એ આપણે જાણતા નથી, કદાચ આપણાથી ઊંચી પણ હોઈ શકે છે. માટે એક કામ કરવું કે જીવ સાથે મૈત્રી, જગતના 6 કાયના જીવોમાં તમામ જીવો સાથેની મૈત્રી, અને મૈત્રીનો ભાવ માત્ર દેખાડવાનો નહીં પણ પ્રતિદિન પોતાની ધાર્મિક આરાધનાના ભાગરૂપે, આવશ્યક કર્મ રૂપે, શ્રાવકનું આવશ્યક કર્તવ્ય કીધું, આવશ્યક કર્તવ્યના ભાગરૂપે જીવ રાશિની ખામણા કરવી કે કોઈ પણ જીવને મારા થકી કોઈ પણ પ્રકારની આવી વિરાધના, કોઈ પાપ, કોઈ દુર્બુદ્ધિ, કોઈ દુભવણી, કોઈ પરિતાપના, કોઈ કિલામણી થઈ હોય તો હું અંતઃકરણ પૂર્વક દેવગુરુની સાક્ષીએ, આડંબરથી નહીં, દેવગુરુની સાક્ષી એની આલોચના કરું છું અને પછી કાયોસ્તર કરું છું. જે 24ની અંદર હું છું એ લોગસની, એ 24 તીર્થંકરો તમારી સાક્ષી આ હું કરું છું. મારે આ કોઈ દંભ દેખાડો, કોઈ વ્યવહાર નથી કરવો દુનિયાને દેખાડવાનો, આ મારે તો અંતરની આલોચના છે. આપણે પ્રતિક્રમણમાં આવે છે અંતર આલોચના, અનંતાનુબંધી જે છે કર્મ એની અંતર આલોચના કરું છું કે જો થઈ ગયું હોય તો પ્રભુ એ બંધાય ત્યારે પહેલા મારું એ છૂટી જાય, કેમ કે મારે અનંત સંસાર જોતો નથી. જે કર્મને કારણે જે સંસાર છે એને મારે હજી ટૂંકો કરવો છે તો અનંત વધારીને ક્યાં જવું મારે? તો અંતર આલોચના, અને એ અંતર આલોચના કરી અને એની ક્ષમાપનાનો પાઠ બોલે અને પછખાણ લે, એ નિમિત્તે બધા જે ચાલે છે કે પ્રતિક્રમણ દ્વારા આલોચિત પાપ કર્મ અને કર્મનો ક્ષય કરવા માટે, પાપના નાશ માટે હવે કાયોસ્તર કરું છું અને પછખાણ કરું છું. એક નાનું એવું વ્રત પણ પ્રાયશ્ચિત રૂપે પ્રભુની સાક્ષી છે. શું લીધું? કે બસ હવે આજ પછીના સવારનો જ્યાં સુધી સૂર્ય ઉગે નહીં ત્યાં સુધી કંઈ પણ વસ્તુનું ગ્રહણું નહીં કરું. અરે જબરજસ્ત પછખાણ છે, નવકારસીના પછખાણની એક જબરજસ્ત તાકાત છે આવી. પણ જૈન દર્શનમાં આનું આખું શાસ્ત્રીય વિધાન, પણ હવે જીવને સમજ ન હોય એટલે આ બધું ચીલા ચાલુ, ક્રિયાકાંડ, વિધિ વિધાન, અને ક્યાં કોઈને કંઈ આપણને આવશ્યક કર્મો અને એની પાછળ રહેલા રહસ્યો, એની તાકાત, એની ભાવશક્તિ એ સમજમાં આવતી નથી. જ્ઞાની કહે છે કે ક્ષમા કરવા યોગ્ય છે. એ સૌભાગ્ય તો શું એને ક્ષમા ન કરત? વિચારીએ તો ખરા કે કૃપાળુ દેવે આ શબ્દ લખ્યો કે અમે તમને તમારા ઉપાધિ પ્રસંગ સંબંધમાં કંઈ ઉત્તર આપતા નથી તો તમે અમને ક્ષમા કરજો, એમ આ પુરુષને લખવું પડે? સંકેત છે કે જોજો, ઉપાધિના પ્રસંગની અંદર વ્યગ્રતા આવી જાય અને વ્યગ્રતા આવતા એમ થાય કે આને શું અમારું કાંઈ આમ કાંઈ નહીં સમજ પડતી હોય, અમે કેટલા દુઃખી થાય છે, અમે તમારી ભજના કરીએ, રાત દિવસ તમારા ગુણગાન ગાઈએ અને તમે અમારું કાંઈ ન કરો. થાય છે હો, આવા અનેક પ્રસંગો જીવનમાં આપણને અનુભવમાં મળે છે, ઘણા જોવા મળે છે કે પોતાને બહુ સમર્થ માને છે પણ અમારું તો કંઈ કરતા નથી, અને સેવા કરનાર તો અમે જ હોય છીએ, પેલા વેલા તો અમે જ દોડીએ છીએ અને કાંઈ નથી થતું. જો અપેક્ષા ભંગ થાય છે ત્યારે એને જ્ઞાની પ્રત્યેની વાતના ટોન બદલાઈ જાય છે અને આ બદલાઈ જાય છે ત્યારે આ અવસ્થામાં જાય છે. આ કર્મબંધ જબરજસ્ત બંધ થાય છે. કૃપાળુ દેવ પત્રાંક 613 અને 622માં કહે છે કે પરમાર્થ માર્ગે અનંતાનુબંધીની સંભાવના વધારે છે, પ્રત્યક્ષ વ્યવહારમાં તો એટલી નથી, ઓછી છે, બાંધતો નથી. સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી. બોલો, જો ઓલાની ઉપાધિનો જવાબ ન આપ્યો, ચિત્તમાં આભાસ પણ પડતો નથી તમારી ઉપાધિનો અને પોતાની ઉપાધિ કેવા બેઠા છે કે સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી. તથાપિ તેમાં સ્વપણું રહ્યું નહીં હોવાથી તેથી ગભરાટ ઉત્પન્ન થતો નથી. જ્ઞાનીના અંતર ચારિત્રને ઓળખીએ. એક સત્પુરુષના ચરિત્રના રહસ્યને જે પામે છે તે સત્પુરુષ જેવો થાય છે. કૃપાળુ દેવનું બોધ વાક્ય. સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી, તથાપિ તેમાં સ્વપણું રહ્યું નહીં હોવાથી તેથી ગભરાટ ઉત્પન્ન થતો નથી. સ્વપણું નથી, ઉપાધિ છે, સ્વપણું નથી. તે ઉપાધિના ઉદય કાળને લીધે હાલ તો સમાધિ ગૌણ ભાવે વર્તે છે અને તે માટેનો સોચ રહ્યા કરે છે. ઉપાધિનો ગભરાટ નથી તો શું દુઃખ છે? ખેદ ક્યાં છે? તો એ ઉપાધિનો ઉદય કાળ હોવાને કારણે ઉપાધિ સમાધિના સુખને આવરે છે. ઉપાધિ સમાધિના સુખને આવરે છે એટલે કે છે કે તે ઉપાધિનો ઉદય કાળ છે, અમને પણ કઈ ઓછી નથી અને એનોય ઉદય કાળ છે, એમાં અમને કઈ ગભરાટ નથી, કેમ કે અમારું સ્વપણું નથી. પણ ઉપાધિના લીધે અમારી સમાધિ અત્યારે ગૌણ ભાવે વર્તે છે, જે રીતે વર્તવી જોઈએ એ નહીં, એમાં અંતરાય છે, બાધા છે, અડચણ છે, એમાં મંદતા છે, એની ડિગ્રી ઓછી થાય છે અને તે માટેનો સોચ રહ્યા કરે છે. અમને જો સોચ હોય તો આ જ છે કે અમારી ઉપાધિમાં અત્યારે એના ઉદયને કારણે અમારી સમાધિમાં ગૌણપણું વર્તે છે. સમાધિમાં ગૌણપણાનો એમને સોચ છે, સોચ છે તો મારા આત્માની જે શાંતિ છે, સમાધિ છે, એમાં સેજ આ વિક્ષેપ છે અને એનું કારણ આ ઉપાધિ છે અને એ ઉપાધિ પૂર્વ નિબંધન કરેલા એવા કર્મનો ઉદય છે જે વેદવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એને કોઈ પણ પ્રકારે પોતાની શક્તિના જોરે એને દબાવવા માટેનો લેશ માત્ર પણ ત્યાં વિકલ્પ નથી, એટલે અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. સવિકલ્પ નથી કે આ આપણી પાસે શક્તિ છે તો લે આ ઉપાધિને જરા ગૌણ કરીએ. ઉપાધિને ગૌણ નથી કરતા પણ ગૌણ થતી સમાધિનો સોચ કરે છે. ઉપાધિના ગભરાટ ઉપર, ઉપાધિ ઉપરથી ગભરાટ થતો નથી. જ્ઞાનીની આ દશા પ્રત્યેક મુમુક્ષુને, પ્રત્યેક સાધકને, આ સાધક અવસ્થાની બધી અવસ્થા છે. આવી અવસ્થા આવતી જ હોય, આવ્યા જ કરે. સંસાર છે ત્યાં સુધી
કોઈને કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે ભાઈ, એમાં શું તમે, આપણે શું નવું કહીએ છીએ, આપણે કાંઈ નવું કહેતા નથી, ઉપાધિ સંભવે છે. હવે શું કરવું, જ્ઞાનીના માર્ગમાં જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવો હોય તો શું કરવું? અહીંયા કહે છે કે એ ત્યારે સ્વપણું, ઉપાધિમાં રહેલું સ્વપણું એ છોડી દેવું, એ ઉપાધિનો પોતાને જે ખચકાટ રહીએ એમાં પોતાના અહમપદને આડું આવે છે. આ સ્વપણ એટલે અહમપણ, મને કેમ આમ થાય. ઉપાધિનો વાંધો નથી, આ ઉપાધિ કોઈ બીજાને આવે તો એને કઈ વાંધો, શું કે ખબર છે, ઈ જ લાગનો છે, ઈ જ લાગનો છે. ભલે આપણે ઈચ્છીએ કે કોઈને કાંઈ હોવું ન જોઈએ, પણ એને તો થવું જ જોઈએ, નહીં તો સમજે જ નહીં. બોલો, અરે ભાઈ, આ ઉપાધિની અંદરના આપણા લેખાજોખા, આપણા ત્રાજવા તોલા, વિચાર તો કરો કે જ્ઞાનીની અવસ્થા અને આપણી અવસ્થામાં કેટલો બધો ડિફરન્સ છે. ખૂબ સૂક્ષ્મ વિવેકથી માર્ગને સમજતા જવાનો છે, સમજી સમજીને આ માર્ગની અંદર માર્ગને ટૂંકો કરવાનો છે. ધર્મ કરતા કરતા પણ આપણે આ મુક્તિનો માર્ગ લાંબો તો નથી કરતા ને, જટિલ તો નથી કરતા ને, આપણે જાતે તો ઉંબાડિયા નથી સળગાવતા ને. ખૂબ સાવધાની, ખૂબ સચેતપણું રાખવું પડે. અને આવા સૂત્ર સિદ્ધાંતો ગમે તેટલા મહાન હોય અને એ તાત્વિક અને દાર્શનિક પરિભાષામાં આપ્યા હોય, પણ આવી વ્યવહારિક વાત જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આવા સિદ્ધાંતો પણ પકડાય નહીં, સમજાય નહીં, ગ્રહણ થાય નહીં. કૃપાળુ દેવના વચનો, આ પત્રો, આ તો જબરજસ્ત બોધદાયક છે. એક એક પત્રમાં કેટલા કેટલા શાસ્ત્રોના સિદ્ધાંતો આમાં સમાયેલા છે, અને એ વાત આપણને પકડાવે છે કે ઉપાધિમાં સ્વપણું છોડી દેવું.